ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महमंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 21 ऑगस्ट 2011 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 586 नो अपनो स्वाध्याय चालू छे। आ स्थले सहज प्रश्न थसे के चित्त अस्थिरवत थई जवानो हेतु शो छे। परमार्थमां जे चित्त विशेष एकाग्रवत रहेतु ते चित्त परमार्थमां अस्थिरवत थवानु कारण कहीं पण जोईए। जो परमार्थ संशयनो हेतु लाग्यो होय तो तेम बने, अथवा कोई तथाविद आत्मवीर्य मंद थवारूप तीव्र प्रारब्ध उदयना बढ़थी तेम थाय। आ बे हेतु थी परमार्थ विचार करता लखता के कहता चित अस्थिरवत वर्ते। तेमा प्रथम कहो ते हेतु वर्तवानो संभव नथी, मात्र बीजो हेतु कहो ते संभवे छे। विचारणा ने थोड़ू अनुसंधान लईए। परम कृपाणु देव ने व्यवहार प्रपंचनो कारमो उदय अत्यारे वर्ते छे। अने कहे छे जेम जेम हड़से लिए तेम वधे न घटे रंच रहे, एवी परिस्थिति छे। धड़ उपर माथू रहूं ए पण मुश्किल छे। आत्मानो भूलावो करे एवो कर्मनो उदय छे। ज्ञानी अज्ञानी कोई पण होय कर्मना उदय सौने आवे छे। अने ते उदय इच्छा के अनिच्छा गमे के न गमे तो पण भोगवा पड़े छे। अहियां परम कृपाणु देव ने 3 वर्ष थया व्यवहार उदय व्यवहार प्रपंचनो उदय एवो कारमो वर्ते छे। केटली असर आवा समर्थ ज्ञानी पुरुष ने पण कर्मना उदयनी छे आ पत्र नी अंदर કૃપાળુ દેવ એ વાત મૂકે છે. પરમ કૃપાળુ દેવ છે એટલે એમણે પોતાની દશા સંબંધી જે કંઈ કથન કર્યું છે તે પારદર્શી છે, પ્રમાણિક છે, જે વર્તે છે તે કહ્યું છે. એમણે સૌભાગભાઈને કહે છે કે પ્રશ્ન કર્યો છે કે સાહેબ તમે હમણાં કોઈ પણ પ્રશ્નોનો જવાબ નથી આપતા, પરમાર સંબંધી વાતો નથી કરતા, અમે પૂછીએ તેનો પણ કોઈ ઉત્તર મળતો નથી, અને અમારા લખાયેલા પત્રો પણ તમે કહો છો પૂરા વંચાતા પણ નથી, આવું કેમ? એટલે કૃપાળુ દેવે જવાબ લખ્યો કે હાલમાં ચિત્તની કેટલીક અસ્થિરતા વર્તે છે, આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. એનો પાછો પોતે ખુલાસો આપે છે. આત્મજ્ઞાન જેને થયું છે, આવો પુરુષ એ કહે છે હાલ આત્માની કેટલીક અસ્થિરતા વર્તે છે. એનું સમાધાન, એનો વિચાર પ્રત્યેક મુમુક્ષુ, પ્રત્યેક સાધકને આ પત્રો આધ્યાત્મિક સાધનામાં ખૂબ માર્ગદર્શક થઈ શકે. સમજ છે, જ્ઞાન છે, વિચાર છે એટલે કર્મનો ઉદય ન હોય એવું ન બને, અને જે હોય એ પણ એનું પરિણામ આવ્યા વિના રહે. પણ જ્ઞાની પુરુષો એની અંદર કેવી સ્થિરતા રાખે છે, કેવા અલિપ્ત રહે છે, કેવા અવિષમ ભાવે એ કર્મના ઉદયને વેદે છે, કેવું બળવાનપણે એ ઉદયને વેદે છે, અને એનાથી નવા કર્મનો બંધ થતો નથી, આટલી સતત જાગૃતિ આ જ્ઞાની પુરુષનું, આ આત્મજ્ઞાનીનું, આ સાધકનું, આ મુમુક્ષુનું લક્ષણ છે. કર્મનો ઉદય કેવો આવવો, કેવો ન આવવો એની પસંદગી આપણી પાસે નથી, પરંતુ આવો ઉદય પ્રતિકૂળ હોય અને આવે તો પણ એમાં સ્વસ્થતા રાખવી, સ્થિરતા રાખવી, અને કોઈ પણ પ્રકારના વિભાવ ભાવ, વિષમ ભાવ ન થવા દેવા કે જેથી કરીને એ કર્મબંધની પરંપરા ચાલુ રહે, એને અટકાવવાનું સામર્થ્ય જીવમાં છે જો એનામાં સમજણ હોય તો, જો મુમુક્ષુતા હોય તો, જો આત્માર્થીપણું હોય તો. કારણ કે આત્માર્થીનું એક જ લક્ષ્ય છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. અને જેને માત્ર મોક્ષની અભિલાષા છે, જેને માત્ર મોક્ષની અભિલાષા છે, એ બંધ ઉત્પન્ન થાય એવું કોઈ પણ કર્મ કરે નહીં, એવો કોઈ પણ ભાવ કરે નહીં. બંધ ભાવમાં એ જાગૃત રહે, બંધ ભાવમાં એ ઉદાસીન રહે, બંધ ભાવની વૃત્તિઓને એ ઉપશમાવે, બંધ ભાવની વૃત્તિઓનું એ નિવર્તન કરે. પત્રાંક 510માં આવ્યું છે કે બંધ ભાવ તરફ મુમુક્ષુ સાધક સદા જાગૃત હોય. ઉદય ભાવ આપણા હાથમાં નથી, પણ ઉદય ભાવના નિમિત્તે જીવ બંધ ભાવ કરે તો એ જીવની પોતાની દોષ છે, અપરાધ છે. અહીંયા કૃપાળુદેવ સમાધાન આપે છે સમજવા માટે. એ કહે છે કે તમને સહેજ પ્રશ્ન થશે, સહેજ આ વાંચીને સૌભાગ્ય જેવાને પણ તમને પ્રશ્ન થશે કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શું? સાહેબ, જો તમારું ચિત્ત અસ્થિરવત થઈ જતું હોય, જ્ઞાનીનું થઈ જતું હોય, તો એનો મતલબ એ કે ચિત્તની સ્થિરતા રહી શકે જ નહીં એવો નિર્ણય કરવો? સરસ પ્રશ્ન છે. આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ ચિત્તની સ્થિરતાથી થાય છે. જેવી ચિત્તની સ્થિરતા ખસે છે, જીવ એક એવા સ્થાન ઉપર આવીને ઉભો રહે છે, કાં તો એ પોતાનો અનંત સંસાર વધારે છે, અને કાં જો એ પોતે જાગૃત રહે તો ફરી મુક્તિનો માર્ગ એનો એમને ચાલુ રાખી શકે છે. ભલે બ્રેક આવે, ઉભો રહી જાય, અટકે, વિરામ પામ, અટકી જાય, પરંતુ બંધના માર્ગે ન જાય. અહીંયા કહે છે કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શું છે એવો તમને પ્રશ્ન થશે. સૌભાગભાઈને કહે છે થાય, એનો જવાબ આપે છે કે પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત થવાનું કારણ કંઈ પણ હશે તો ખરું ને? જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો, કારણ નંબર એક, પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, અને કારણ નંબર બે, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધના ઉદયના બળથી તેમ થાય. બીજું કારણ એ છે કે કોઈ એવો પ્રારબ્ધનો ઉદય આવે કે જ્યાં આત્મવીર્ય મંદ થઈ જાય, આપણું બોધ પડ ખૂટી પડે, આપણો પનો ટૂંકો પડે સાધનામાં. આપણે એ નહીં છીએ, પરંતુ આત્મિક બળ ઓછું પડે. જેમ કોઈ મુશ્કેલી આવે તો સામાન્ય આપણે એ પાર કરી જઈએ, પણ કેટલીક એવી તકલીફો આવે કે જેમાં આપણે આપણું શરીર બળ પણ ઓછું પડે. 2 ફૂટ ઠેકવું હોય તો ઠેકી જઈએ, પણ રસ્તામાં નદી આવે તો કે ઠેકી ન જવાય, તો કે કેમ, તું એ જ છો, હું ભલે રહ્યો, પણ અહીંયા આ નદીનું જે કંઈ પ્રવાહ છે એમાં મારું બળ ઓછું પડે. બની શકે તકલીફો એને પાર કરવા જેટલું બળ હજુ સામર્થ્ય જાગૃત થયું ન હોય. તો કહે છે કે આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધના ઉદયના બળથી તેમ થાય. ઉદયનું બળ વધે અને આત્માનું બળ ઘટે, એટલે ઓછું લાગે, ઘટતું નથી પણ ઓછું પડે છે. આપણે ઘણીવાર કહીએ ને કે પનો ટૂંકો પડ્યો, આપણે ન પહોંચી શક્યા, આવું બને. કારણ કે કર્મ ઉદયમાં આવે છે એ કોણે બાંધ્યા છે? પોતે જ બાંધ્યા છે. અને પોતે બાંધતી વખતે વિચાર કર્યો ને, તીવ્ર ભાવે માઠા ભાવે કર્મ બાંધ્યા છે, તો એવા જ રસથી ઉદયમાં આવે. વરી પાછો એ કર્મ બાંધ્યા પછી એ રસને ક્યારેય આલોચના પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરીને એ રસને ગાયડો નથી, એ રસને શિથિલ કર્યો નથી, પરંતુ સંસારના બફમમાં રહીને અહમભાવમાં રહીને એ રસને તીવ્ર કર્યો છે, પોષણ આપ્યું છે, અનુમોદના કરી છે. પાપ તો કરે જીવ, પણ પાપની અનુમોદના કરે, પાપનું સમર્થન કરે. મેં હું જે કરું છું એ બધું બરોબર છે, મારો જે વિભાવ છે એ બધું બરોબર છે, તો પેલો રસ છે એ મંદ ન થાય, એ રસ તીવ્ર બને. અને ઉદયમાં આવે ત્યારે આવો તીવ્ર રસ જીવનું સામર્થ્ય કરતાં પણ વધી જાય. આ 2 કારણ છે કે જેથી કરીને પરમાર્થ માર્ગમાં પણ અસ્થિરતા વર્તે. બરોબર સમજી લઈએ, પરમાર્થ માર્ગમાં પણ અસ્થિરતા વર્તે. 2 કારણ સમજાઈ જવા જોઈએ. કાં તો પરમાર્થ માર્ગમાં સંશય ઉત્પન્ન થાય, ધર્મ કરે પછી મનમાં કોક દી વિચાર કરે કે કેટલા વર્ષથી આમ જ કરીએ છીએ, આમાં કંઈ ફેર તો પડતો નથી, આનાથી કંઈ ભલું થશે કે નહીં થાય. એટલે ધર્મ બદલાવે, સ્થાન બદલાવે, ગુરુ બદલાવે, આશ્રમ બદલાવે, આનું કંઈ ઠેકાણું નહીં. 5 વર અહીંયા, 5 વર અહીંયા, 5 વર અહીંયા, અહીંથી ઠેકડા, અહીંથી ઠેકડા, હેલા કરે ને, જ્યાં હું અહીંયા દોડતો જાય, જાણે હમણાં મોક્ષ લઈ આવું. કારણ સંશય ઉત્પન્ન થયો છે. અધ્યાત્મ સાધનાનું પરિબળ સમ્યક દર્શન એટલે શ્રદ્ધાન છે. આત્માનો શ્રદ્ધા ગુણ જાગવો જોઈએ. આ પુરુષ એ સાચા પુરુષ છે. આ પુરુષનો બોધ એ જ મારા મંગલનું, કલ્યાણનું, હિતનું કારણ છે. આ પુરુષનો આશ્રય જ મને સંસાર સાગરથી પાર કરાવી શકશે. આ શ્રદ્ધાન થવું જોઈએ. એ શ્રદ્ધાન ન થાય ત્યાં સુધી રોજ આવીને બેસીએ સામે અને વંદના કરીએ અને ગીતો ગાઈએ અને વાતો કરીએ, કાંઈ વળે નહીં. એ પુરુષ પ્રત્યે આશ્રય બંધાયો નથી, એનું કારણ એનું ઓળખાણ થયું નથી. એનું ઓળખાણ એટલે કે આ એવો પરમ પુરુષ છે. એમને આત્મજ્ઞાન પ્રાપ્ત છે અને પ્રગટ છે. એનામાં નિર્ગ્રંથતા છે અંતરંગની અને વિતરાગતા છે. એ ક્યારેય મૃષાવાદ એટલે ખોટું નહીં બોલે. તીર્થંકરના સમવસણમાં જનારા જીવોને જ્ઞાની પુરુષોએ આગમમાં સંકેતી કીધા તો કે બધાએ શાસ્ત્રો જાણતા હતા માટે સંકેતી નહોતા. એનો શ્રદ્ધા ગુણ, પ્રભુને જોયા સમવસણમાં, પ્રભુની વાણી સાંભળી, પ્રભુનો બોધ સાંભળ્યો અને અંદરથી શ્રદ્ધા ગુણ જાગ્યો કે આ પુરુષ સાચા છે, આ જેમ કહે છે તેમ જ જીવનું આત્મ સ્વરૂપ છે અને આ પુરુષ જેમ કહે છે તેમ જ એ જીવનું સ્વરૂપ સિદ્ધિ થાય. આ શ્રદ્ધા ગુણ જાગી ગયો. શ્રદ્ધા ગુણ જેનો જાગ્યો છે એને આજ નહીં તો કાલ મુક્તિનું કારણ એ પુરુષનો બોધ થયા વિના રહે નહીં. કૃપાળુ દેવે ચુનીલાલને મુનિને કહ્યું કે મુનિ તમે અમારા ઉપર શ્રદ્ધા રાખશો, કાંઈ અમને લલુજી પ્રત્યે પ્રેમ છે, પક્ષપાત છે દેવકર્ણજી પ્રત્યે અને એના પ્રત્યે ભાવ છે ને તમારા પ્રત્યે નથી એવું નથી. સર્વ જીવો પ્રત્યે જ્ઞાનીની કરુણા હોય છે, પણ વાંધો એ છે કે જીવની અવડચંડાઈ છે, જીવ હજી એની સન્મુખ થયો નથી. જ્ઞાની તો બરોબર જીવની ઉન્મુખ છે, પણ જીવ જ્ઞાનીની સન્મુખ થતો નથી. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, એ હજી એની અવડચંડાઈ વાયડાઈ છોડતો જ નથી, એ અહીં ને અહીં ઠેકાઠેકને કુદાકુદ જ કર્યા કરે છે. હું અહીંયા જાઉં, હું અહીંયા જાઉં, હું આમ કરું તેમ કરું, હજી એનો સ્વચ્છંદ અને એની મતિ કલ્પના મટતી નથી. એટલે એને પુરુષ પ્રત્યે નિશ્ચય થયો નથી, ઓળખાણ થઈ નથી, આશ્રય બંધાયો નથી. એટલે સંશયાત્મક અવસ્થા છે એની. ભલે આચાર્ય હોય, ભલે ધર્મનો મહાન પ્રવર્તક હોય, ભલે ગમે તેટલા વિધિ વિધાન અને ક્રિયાકાંડ અને ઉગ્ર તપ કરતો હોય, પણ છે સંશયાત્મા. ભગવાન મહાવીરની સાથે દીક્ષિત થયેલા આ જીવો જેને 363 પાખંડી કીધા છે એમાં એનો જમાઈ પણ છે સંશયાત્મા. એને નિર્ણવ કહે છે, શાસ્ત્રીય પરિભાષા નિર્ણવ. એને પ્રભુના વચનની અંદર પૂર્ણ શ્રદ્ધા નથી. આવો સંશય હોય તો આ બની શકે કે પરમાર્થ માર્ગમાં અસ્થિરતા થાય. 15 વર્ષથી આ માણસ આટલી સાધના કરતો હતો, આ જગ્યાએ તો આ આશ્રમનો નાનો તો મૂળ કરતા હરતા હતો, આજે કેમ ડગમગી ગયો, કેમ ભાગા ભાગી કરે છે, કેમ સંસારમાં જોડાઈ ગયો, ફરી કોઈને કોઈ પ્રકારનો ફોરિનનો પરવાનો આવી ગયો તો હું આ ઉપરી ગયો ને ત્યાંનું ગ્રીન કાર્ડ લઈ લીધું ને સિટીઝનશીપ લઈ લીધી ને, અને પણ ક્યાં ગયો તારો આધ્યાત્મિકતા બધી, 15 સુધી તો ગામને કહેતો હતો કે આ જ સાચો માર્ગ છે. આટલા વર્ષો પછી પણ ગમે તેવી સાધનાથી જીવને શ્રદ્ધા ગુણ એટલે સંકેત, એને વ્યવહાર સંકેત પણ હજુ આવ્યું નથી. આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા એ આપ્તની ઓળખાણ વિના થાય નહીં. અને સંશયાત્મા વિનશ્યતિ એમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું ગમે તેટલો ડાયો હઈશ, વિદ્વાન હઈશ, બુદ્ધિશાળી હઈશ, જગતમાં પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ નર અર્જુન છે, છતાં કહે છે કે તું સંશયાત્મા છે. હે અર્જુન, સંશયાત્મા વિનશ્યતિ. જો તારામાં સંશય હશે તો પરમાર્થ માર્ગમાં અસ્થિરતા આવવાનું કારણ, પરમાર્થ માર્ગમાં સંશય થાય કારણ નંબર 1, અને કારણ નંબર 2 કે પોતાને સંશય નથી પણ પોતાનું બળ ઓછું પડે છે, એવો ઉદય આત્મવીર્ય મંદ કરી નાખે એવો તીવ્ર ઉદય જ્યારે આવે ત્યારે આવી સ્થિતિ થાય કે જ્ઞાની પણ માર્ગમાં જરા ડગમગી જાય. એટલે પરમાર્થ માર્ગની અંદરની એની પ્રવૃત્તિ સંકોચાઈ જાય. કૃપાળુદેવ લખે છે, તેમાં પ્રથમ કયો તે હેતુ વર્તવાનો સંભવ નથી. સૌભાગ્યને આશ્વસ્ત કરે છે કે પરમાર્થ માર્ગના સંશયની વાત તમે અમારા સંબંધમાં ગણશો નહીં. ભલે અસ્થિરતા હોય તો આવી શ્રદ્ધા છે કે અમે હમણાં નથી કરી શકતા, અમારાથી હમણાં કામ થતું નથી, અમે જરા સાધનામાં પાછા પડી જઈએ છીએ, પણ એથી એનો હેતુ પરમાર્થ માર્ગનો સંશય છે તે નથી. અમે સંસારના કદાચ આવેલા કર્મો વધારે અત્યારે કરતા હશો, ઉદયમાં આવ્યા છે, સંસારના કર્મો નિભાવતા હશો, રખે માની લેતા કે અમને સંસારમાં રસ છે, ભૂલથી પણ એ નિર્ણય કરશો નહીં કે અમને આ વેપારની અંદર પ્રીતિ છે, મોતીના વ્યવહાર સંબંધી આખો વ્યવહાર ચાલે છે ને. સૌભાગ લખે છે કે પ્રભુ મોતીનો વ્યવહાર તમે ક્યાં વધાર્યો? તો કે જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે. અને પ્રભુના અંતરંગને ઓળખીએ તો ખરા, જેના આશરે બેઠા છે એ આપ્ત પુરુષ છે, એ પુરુષનો પરિચય તો કરીએ. એ કહે છે સ્પષ્ટ કે અમારી અસ્થિરતા છે, એ કબૂલ કરે છે કે પરમાર્થ માર્ગમાં અસ્થિરતા છે. એટલે પરમાર્થ સંબંધી કંઈ પણ લખતા કહેતા ચિત્ત એમાં અસ્થિર છે, અમે તમારા પત્રોના જવાબ પણ લખતા નથી. પણ એથી માનશો નહીં કે પહેલો હેતુ એટલે પરમાર્થ માર્ગમાં સંશય છે, એવો હેતુ માનશો. આ સ્થિતિ સાધકે સમજવાની હોય પત્રમાંથી તો આ છે. અને એ જ વાત ક્ષમાપનામાં, તમારા કહેલા તત્વમાં શંકા ન થાઓ, અહોરાત્ર હું તમારા કહેલા માર્ગમાં જ રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. પ્રાર્થના રોજ. ક્ષમાપનાની અંદર બધા તત્વો એવા સંમિલિત થઈ ગયા છે કે જો માત્ર જાગૃત ભાવથી ક્ષમાપના થાય પ્રમાણિકતાપૂર્વક, તો પણ રોજનો આરાધનાક્રમ થઈ જાય. માત્ર પણ આત્માની પૂર્ણ જાગૃતિ સાથે, ઉપયોગની એકાગ્રતા સાથે, શબ્દ પાછળના ભાવ સાથે તદ્રુપતા જો આવે, ગજબની વાત છે. શંકા ન થવી જોઈએ ક્યારેય પણ. વિતરાગના માર્ગમાં સમ્યક દર્શનનું એક દૂષણ કીધું છે, વિતિગિચ્છા, ધર્મ કરણીના ફળમાં સંદેહ ઉત્પન્ન થવો. અને ભલભલા સંયમી સાધુ સાધ્વીઓ કેટલા વર્ષનો સંયમ પર્યાય હોય છે અને ઢીલા થઈ જાય, શિથિલ થઈ જાય છે. ધર્મ કરણીના ફળમાં સંદેહ ઉત્પન્ન થયો, ઓઘો લીધો છે પણ ઓઘા પાછળનું શ્રદ્ધાનું બળ તૂટી ગયું છે. હવે એને એ તરણ તારણ છે એવું લાગતું નથી, પણ હવે છોડી શકાતો નથી. કૃપાળુ દેવ પોતાની સ્થિતિ સૌભાગ પાસે કેટલી સ્પષ્ટ કરે છે. એટલે ધન્ય છે એ સૌભાગને કે જેની આગળ જ્ઞાની પોતાનું હૃદય ખુલ્લું કરે. નહીં તો કૃપાળુ દેવના આવા પ્રકારના કે 3 વર્ષ સુધી પ્રભુ તમે આ ક્યાંય મુંબઈ છોડી ન શક્યા, દર વર્ષે નિવૃત્ત થતા હતા એમાં એક પણ 2 દિવસ પણ નિવૃત્તિ ન લીધી. અને તમે તો જ્ઞાની છો, શુદ્ધ સંકેત તમને તો પ્રગટ્યું છે, તમે શુદ્ધ સંકેતના ધણી છો, આપણને સમાધાન ક્યાંથી મળત? અને જો ન મળત આવા પત્રો દ્વારા, સૌભાગ દ્વારા, તો શ્રીમદ પ્રત્યેની આપણી શ્રદ્ધા પણ વિચલિત થઈ જાય. એ જવાબ આપે છે કે પ્રથમ કયો તે હેતુ વર્તવાનો સંભવ નથી, માત્ર બીજો હેતુ કયો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધ ઉદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે, અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે. કબૂલ કરે છે. એ કહે છે કે તીવ્ર પ્રારબ્ધ ઉદય છે, આત્મવીર્ય મંદ કરી નાખે છે, આત્માનો ભૂલાવો કરી દે એવો કર્મનો ઉદય આવ્યો છે, અને એને પુરુષાર્થ કરવા છતાં કાળક્ષેપ થાય છે, સમય ચાલ્યો જાય છે, કાળને રોકી શકાતો નથી. ગમે તેટલી ઈચ્છા હોય ઉદયનો કાળ ચાલ્યા જ કરે છે, કાળક્ષેપ થયા કરે છે. અને તેવા ઉદય સુધી, જ્યાં સુધી આની કાળની સ્થિતિ પૂરી થઈ રહી, દરેક કર્મ પોતાનો કાળ લઈને આવે છે. સ્થિતિ જ્યારે કર્મ બંધાય ત્યારે રસ પણ બંધાય અને સ્થિતિ પણ બંધાય. તો કે કાળક્ષેપ થયા કરે છે, એની સ્થિતિ છે ત્યાં સુધી આ સમય પસાર થાય છે. અને આવો ઉદય જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી અસ્થિરતા ટળવી કઠણ છે. કારણ કે બળવાન પુરુષાર્થ કરવા છતાં પણ આ ઉદય એવો આકરો છે. પદ બોલવું સરળ છે કે ત્યાં તો આવ્યો રે ઉદય કારમો રે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હળ સહેલીએ વધે ન ઘટે. આ જ્ઞાની પુરુષે લખ્યું છે, કેવા અંતઃકરણથી આ લખ્યું હશે, ઉદય કેવો આવ્યો હશે, આપણી જેમ આપણા જેવો સામાન્ય ઉદય? આ જોલાને બોલાયો તો રિક્ષાવાળો મોડો આવ્યો, આને કીધું તો એ તો આવ્યો જ નહીં, આ કામવાળા દેખાણા નહીં, આનું આ ન થયું, આ શાકવાળો શેરીમાં આવતો તો આજે હજી સુધી આવ્યો નથી, દૂધવાળો મોડો થયો, છાપાવાળો મોડો. આપણે તો આવા ઉદયની અંદર હચમચી જઈએ છીએ. સંસારના નાના નાના કાર્યોની અંદર. એટલે કૃપાળુદેવને કર્મ ઉદય આવ્યો એ આપણી કલ્પનામાં ક્યારેય નહીં આવે કે એણે જાતે આવી ગાથા લખી પોતાની, સ્વવૃત્તાંત બતાવ્યો કે પરિગ્રહ કાર્ય પ્રપંચનો ઉદય છે. જેમ જેમ તે હડસેલીએ, અમે તો એને હડસેલીએ છીએ, તેમ તેમ બધે ન ઘટે રંચરે, આ વધતો જ જાય છે, જરા પણ ઘટતો નથી. એ હડસેલવાનો પુરુષાર્થ કેવો હશે જ્ઞાનીનો? તો કે છે ટાળવાનો પ્રબળ પુરુષાર્થ, બળવાન પુરુષાર્થ, છતાં કાળક્ષેપ થાય છે. એનો સમય પૂર્ણ થતો ત્યાં સુધી ઉદય ખસતો નથી, અને ત્યાં સુધી સ્થિરતા ટળવી કઠણ છે. સ્પષ્ટ જેમ છે તેમ સ્થિતિ સ્વભાગ પાસે મૂકીને કે અમારી આત્મસ્થિરતા ત્યાં સુધી અસ્થિરતા છે એ ટળવી કઠણ છે. અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું કહેવું એ કલ્પિત જેવું લાગે છે. આ બધું કલ્પિત છે. જ્યાં સુધી અમારું ચિત્ત એની અંદર અસ્થિરતા છે, પરમાર્થની સાથે તદ્રુપતા નથી, ત્યાં સુધી અમે કંઈ પણ બોલીએ કે કહીએ કે લખીએ આ બધું કલ્પિત છે, મનના આમળા છે. બધા કહેવાનો બધો મનમાં ભાવ આવી જાય ને ઘણીવાર બોલવાનો, એ છે. એની અંદર કોઈ તથારૂપ પરિણતિ નથી જીવની, અને તથારૂપ પરિણતિ વિના કહેવું એ કલ્પિત છે. અને આવા કલ્પિત કથનથી જીવને સત્યની ઉપલબ્ધિ ન થાય, બોધ ન થાય. શબ્દોનું આદાન પ્રદાન થાય, બોધ ન થાય. તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. પુરુષાર્થ એવો જબરજસ્ત છે, એટલે કે કેટલાક પ્રસંગમાં અમે સ્થિરતા રાખીએ છીએ. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે. અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે. માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે એમ જાણી ઘણી વ્યવહારિક વાત લખવા કરવા કહેવાની ટેવ નીકળી ગઈ છે. આપણે પારકી પંચાયતમાંથી ઊંચા નથી આવતા. જ્ઞાની કહે છે કે વ્યવહાર તો સંસાર અસાર જ જાણ્યો છે, અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ. આ સંસારના વ્યવહારો બધા કેવા છે જેને આપણે બહુ મહત્વ આપીએ છીએ કે એને મળવા ગયા સિવાય છૂટકો નથી, આનું આમ કર્યા સિવાય છૂટકો નથી, મારે તો મારું છોકરાને ને વેવાય ને નાનો નાનો. આપણું ગાનપણનું કોઈ મર્યાદા જ નથી. આપણે કે કારણ શું કે આપણે હજી પરમાર્થમાં સ્થિરતા મેળવી નથી. હજી આપણી બધી વાતો શોભાની છે. જેને શ્રદ્ધા થઈ છે એને વ્યવહાર બધો તુચ્છ લાગે, થયું તો ભલે ન થયું હોય તો ભલે. અને કદાચ એને બે શબ્દ કેવા હોય તો કહેશે આપણે શું એમાં બીજી માથાકૂટ નહીં, પર થઈ જવું. એ નિંદા કરશે તો, એ આમ કહેશે તો, એ જે કહેવું હોય તે એ કહેશે ને. મનની સ્થિતિ જોઈએ, ક્યાં ચોંટવાનું છે શબ્દ તો બહુ મજાનો છે. આપણી પોતાની સ્થિતિ જોઈએ કે નહીં આ બધું સાક્ષાત તુચ્છ છે, સપના જેવું છે, આનું કોઈ મહાત્મ્ય નથી અને ભ્રાંતિરૂપ છે. હું જે માનું છું તે સકળ જગત મિથ્યા છે, ભ્રાંતિ છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી, એનું કદી ભલું થવાનું નથી, આનાથી કોઈનું કંઈ કલ્યાણ થવાનું નથી. કારણ કે આવા સંસારના પ્રયોગો અને પ્રસંગો કેટલી વાર આવ્યા? અનંત વાર. અને દરેક વખતે શું કર્યું? એ જાળવવા હારું થઈને મરી ગયો. દરેક વખતે મયરો છે એના માટે. તો જો દરેક આપણી પાસે આ કદાચ જાતિસ્મરણ જ્ઞાન નથી પણ થાય તો આપણી જેટલી જેટલી પ્રાર્થના સભાઓ થઈ હોય ને એનું રેકર્ડ મંગાવવાનું. અને બધી વખતે એ કહે છે કે બીજાના કામ કરતા કરતા જ મયરો, એ બીજા માટે બહુ ખેવના કરતા હતા, એને બધાનું આવું હતું, તો અનંતવાર આવું જ કર્યું, એનું કાંઈ કલ્યાણ થયું નહીં. અને હજી અનંતવાર એનું મરવાનું આમ જ થવાનું છે. ભ્રાંતિથી જીવ્યો, ભ્રાંતિથી મર્યો, અને ભ્રાંતિમાં જ જન્મ્યો. સાક્ષાત શબ્દ મૂક્યો છે. સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી સંસારનું અથવા વ્યવહારિક સંબંધી કોઈ પણ વાત લખવું કહેવું તે તુચ્છ છે. હવે એવા કોઈ વ્યવહાર કરવા એ તો તુચ્છ છે, એટલે એનું કોઈ મૂલ્ય નથી, કોઈ મહત્વ નથી. એ થયું તો ભલે, અને ન થયું તોય ભલે, એને વિશે કોઈ એમાં રોકાઈ રહેવા જેવું નથી. જીવ કેટલો ખેદ કરે છે, કેટલો રોકાઈ રહે છે અને વિપરિણામમાં ચાલ્યો જાય છે. જ્ઞાની કે છે એમાં રોકાઈ રહેવા જેવું નથી. આત્માને વિકળતાનો હેતુ છે અસ્થિરતા, ભયભીત કરે એવો, આત્માને હલાવી દે, આકુળ કરે, વેકળતાનો હેતુ, વિકળતાનો હેતુ છે. આ બધા તો વ્યવહારના પ્રસંગોમાં વધુ પડતું લેપાઈ જવું એ આત્માને વિકળતાનો હેતુ છે. થાય સ્વાભાવિક, થવા દેવા, આપણે કરવાની ઈચ્છા નથી. પણ ન થયા, કદાચ ન થયા તો પણ એને માટે ખેદ કે અફસોસ કરવા જેવો નથી. કારણ કે વ્યવહારના પ્રસંગો છે તે કોઈ કાળે આત્માનું કલ્યાણરૂપ નથી. હું બોલું કે સંસાર અનિત્ય છે, અસરણ છે અને અસાર છે, અને આ બધાનું પાછું એને મહત્વ છે ને એનું પાછું ગુણગાન ગાયા કરે છે, તો કંઈ મેળ નથી પડતો. હજી આપણી વાતની અંદર કંઈ મેળ નથી બેસતો. આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો ચાલી શકે એવું છે. આ સમજાય છે? જ્ઞાની કહે છે કહી શકાય, પણ છતાંય અમે કંઈ કહ્યું હોય, ન લખ્યું હોય તો પણ ચાલી શકે એવું છે. વ્યવહાર સંબંધી કોઈને કંઈ આપણે ન કીધું હોય ચાલી શકે એવું છે. અમે એનો કંઈ વ્યવહાર અટકી જવાનો છે? આપણે કોઈના રિસેપ્શનમાં નહીં જાય એટલે કુંવારો રહેશે? અરે એનો બાપ મરી જાય તો એ ઘોડે ચડશે? આ સંસારનો ક્રમ છે, આ એની રીત રસમ છે. બધાય કહેશે કે જનારો તો ગયા, હવે તું તારું કર. પણ આ વાસ્તવિકતા જીવને પકડાતી નથી. તો કેટલી વસ્તુ એવી છે કે જે ન કરીએ કે ન કહીએ કે ન લખીએ તો ચાલી શકે એવું છે. માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે એમ જાણીને ઘણી વ્યવહારિક વાત લખવા કરવા કહેવાની ટેવ નીકળી ગઈ. અમારે તો ટેવ જ છૂટી ગઈ છે. અમે કોઈ વ્યવહારિક પ્રશ્નોના હવે ઉત્તર, જેટલું વર્તી શકાય ત્યાં સુધી આ રીતે વર્તવું, એનો મતલબ શું કરવો સાધકે? કે રોજની પંચાયતમાં જેટલી ઓછી થાય એટલી કરવી. થાય તો ભલે, અને ન થાય એ નથી થતી તો કંઈ બહુ ઓછી કરવાનો પ્રયત્ન એ કરવાનો. કે જે કર્યું હોય તો ચાલે, ન કહ્યું હોય તો ચાલે, તો કે છે એ પ્રકારની વ્યવહારિક વાત લખવા કરવાની ટેવ, આ ટેવ ધીરે ધીરે કાઢવાની છે. જ્ઞાનીએ કહ્યું છે કે પરની ચિંતા જેવું અધમાધમ કામ એ કંઈ નથી. એક શ્લોક છે મને આવડતો, અત્યારે ભૂલાઈ ગયો છે, પરમાર્થ 25માં છે, બરાબર. પર ચિંતા અધમાધમા, બધી જ ચિંતા તું કર, એમાં સૌથી અધમ ચિંતા પરની. કારણ કે જે પર છે, જે આત્માથી ભિન્ન છે, આખો જૈન દર્શન સ્વ પરના ભેદ જ્ઞાન ઉપર આધારિત છે. પરમાં, અરે આ જીવ પરમાં વયો જાય છે, પરવૃત્તિમાં આ જીવ ચાલ્યો જાય છે, એવો એક પત્ર લખ્યો છે જે દેખત ભૂલી ટળે એમાં લખ્યું છે કે સમયે સમયે જીવ પર પ્રપંચમાં અને પર વાતમાં આ જીવ વહી જાય છે, ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે. આ કેમ અટકે? શેનો આશ્રય લઈએ તો આ તણાઈ નહીં, શેનો આધાર લઈએ તો આ વહે નહીં. તો એ કહે છે કે એ આ ટેવ છે આ જીવની. શું છે શબ્દ પ્રયોગ કેટલો સરસ છે, ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધ ઉદય પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે, જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. અને અમારી પ્રવૃત્તિ સીમિત થઈ ગઈ છે. હવે કેટલી વેપારમાં કદાચ કોઈ પૂછે તો એની સાથે વાત કરીએ, વ્યવહારની પત્ર આવે તો એને જવાબ આપીએ. વ્યવહાર પ્રતિ જે વ્યાપારનો ઉદય છે એ સંબંધી આ થોડું અમારું થાય છે, પણ એમાં પણ અમને યથાર્થપણું જણાતું, આ મહત્વનું છે એવી માન્યતા નથી, આ કર્યા વિના ન ચાલે એવી માન્યતા નથી, આ મારે કરવું જ જોઈએ એવો પણ ભાવ બેસે છે, વાત બેસે છે, કરીએ છીએ, પ્રારબ્ધનું જોર છે. પણ મનમાં એ થાય છે કે ન થાય તો સારું, અને છતાંય કર્યા પછી પણ એનું કોઈ મહત્વ કે મૂલ્યાંકન નથી. સારું, મેં કર્યું, મેં કીધું, જો નહીતર તો બસ મુંદે પડ જાત. આ સંસાર આનાથી જ ચાલતો હોય એવો મનની અંદર મિથ્યા ભાવ ઉત્પન્ન થઈ જાય. ભાઈ થયું, મારાથી પ્રારબ્ધનું જોર હશે, હું નિમિત્ત થવાનો હોઈશ, થયું. પણ એથી થઈને જે થયું છે તે યથાર્થ છે? જ્ઞાનીને વેપાર ઉદયમાં આવ્યો તો વેપાર કર્યો, પછી જ્ઞાની લખે કે આત્મકલ્યાણમાં વેપાર જરૂરી છે? સમજાય છે? જે વસ્તુ થાય છે એનું પણ યથાર્થપણું મનાતું, આ શ્રદ્ધા ગુણ પકડાય છે સંકેતનો. સંકેતિ જીવ સંસાર કરે, અહો સમકીતિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારો રહે જીવ ધાવ ખીલાવે બાળ. અરે સમકીતિ આત્મા પણ સંસાર કરે, કુટુંબ પ્રતિપાળ પણ કરે, વેપાર વ્યવહારનો ઉદય હોય તો એ પણ કરે, પણ અંતરસે ન્યારો રહે. એને એ કરવામાં ક્યાંય મહાત્મ્ય વેદાય નહીં, યથાર્થપણું જણાય નહીં, એનું એ સમર્થન ક્યારે સાચા ભાવથી કરે? એ તો ઈચ્છે કે આપ જેમ બને તેમ આ પરિસ્થિતિ સમાપ્ત થાય, એને લંબાવવા પ્રયત્ન ન કરે. આ સંકેતિ આત્માનું લક્ષણ છે. શ્રદ્ધા એની પાકી છે પરમાર્થ પ્રત્યેની, એમાં સંશય નથી. એટલે આ બે વ્યવહાર સમજવામાં આપણને તકલીફ પડે કે ક્યારેક જ્ઞાની પણ વ્યવહારમાં હોય અને ઓળખાય નહીં, પકડાય નહીં. કારણ કે એનું અંતઃકરણ આપણે વાંચી શકતા નથી, અને ન વાંચી શકવાનું કારણ જ્ઞાની કે આપણે? બહુ પાકા છે, બધા તૈયાર થઈ ગયા છે. જ્ઞાનીનું ઓળખાણ થયે, જ્ઞાનીનો યોગ થયે, તેની અલૌકિક દશાને ઓળખવાનો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરશો તો જરૂર ઓળખાશે. કારણ, મુમુક્ષુના નેત્રો, તમારી મુમુક્ષુતા હશે તો સાચા મહાત્માની અંતરંગ નિર્ગ્રંથ દશા ઓળખાયા વિના એ ગમે એવા વ્યવહારમાં બેઠા હશે. એ જ્ઞાની ગમે તેવા વ્યવહારમાં બેઠા હશે, પણ જો તારી આંખની અંદર મુમુક્ષુતાની દ્રષ્ટિ હશે તો તને જ્ઞાનીની અંતરંગ નિર્ગ્રંથતા, વિરાગીપણું, નિરાગીતા, નિસ્પૃહતા ઓળખાયા વિના તો આખું વજન કેના ઉપર આવ્યું? મુમુક્ષુતા ઉપર. મુમુક્ષુતા ઉપર આવ્યું સમ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ સમ્યક દશાના લક્ષણો છે, આ જીવનમાં આવવા જોઈએ. કશાય થાય પણ વાળી લેવા એવી દશા. એક ક્ષણે કશાય ઉદયમાં આવ્યો અને બીજે ક્ષણે કશાયથી પર થયો, ભાવથી પર થયો, કશાય ભલે ચાલુ રહ્યો, વાળી લેવાય તેવી દશા થવી. વાળીઓ વળે જેમ હેમ, યશો વિજયજી મહારાજ પહેલી દ્રષ્ટિમાં કહે છે ને આ તો મિથ્યાત્વી છે, હજુ તો પણ અનુચિત તેહના આદરે. બીજી દ્રષ્ટિમાં કીધું છે કે જે હોય તે ભલે એ સંસારમાં વ્યવહારમાં હોય, અનુચિત કોઈ દી ન કરે. કેટલું જબરજસ્ત વિવેક છે એનો. અનુચિત તેહના આદરે યશોવીજીજી મહારાજે આ બધી દશા આપી છે કે આ મિથ્યાત્વી છે, પણ સમ્યક દર્શન કયા મિથ્યાત્વીને થાય? બધાને થાય. જેનામાં યોગ દ્રષ્ટિ આવી છે એવા જીવની અંદર એ પાંચમી દ્રષ્ટિમાં પ્રવેશ કરશે, સ્વસંવેદન રૂપ આત્મ સ્વરૂપ જાણશે. અદ્ભુત છે, કૃપાળુદેવે લખ્યું છે, આઠ દ્રષ્ટિની સજાય કંઠસ્થ કરી થર્મામીટર જેવી છે, આત્મદશાનું માપક છે, ખબર પડશે. એક એક દ્રષ્ટિમાં જુદા જુદા માપક, એના ન્યાય, એના ધોરણો આપ્યા છે. એટલે કહે છે કે તેનું અમારે કરવા છતાં તેનું યથાર્થપણું જણાતું નથી. જો થાય છે બે વસ્તુ સમજાય, થાય પણ એનું કોઈ મૂલ્ય નથી, એનું કોઈ યથાર્થપણું નથી. જો યથાર્થપણું સમજાય તો શું થાય? કસાય ઉત્પન્ન થાય, કા રાગ થાય અને કા દ્વેષ થાય. બરોબર ન થાય તેમ થાય કે ઓલો વચમાં આડો આવ્યો, આણે આમ કર્યું, મેં આમ કીધું તો એને બરાબર હાંભળું નહીં. પણ હું કહું કે થયું તો ભલે, ન થયું તો આપણે તો કરવા પૂરતું હતું, આપણે કાંઈ બહુ ઈચ્છા નથી. તો યથાર્થપણું નથી, એનું કોઈ મહત્વ નથી, એનું કોઈ મૂલ્યાંકન નથી, તો એના હિસાબે કસાય થશે નહીં, વિભાવ થશે નહીં, બંધ થશે. બહુ મહત્વની વાત. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે તે શ્રી જીન વિતરાગના ચરણ કમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. સૌભાગભાઈને પોતાના આત્મ અસ્થિરતાના કારણો, આત્મ અસ્થિરતાનું સ્વરૂપ, કર્મના ઉદયનું સ્વરૂપ અને મનની અવસ્થા, કદાચ અમે આમાં હોઈએ તો પણ વ્યવહારિકથી પર છીએ અને ક્યાંક આમાં હોઈએ તો પણ એનું યથાર્થપણું અમે ક્યારેય માન્યું નથી અને માનતા પણ નથી. સંયોગોને કારણે અમે વ્યવહાર વેપારમાં હોય તો તે યથાર્થ છે એવી અમારી માન્યતા એ યથાર્થ નથી. એ કહીને પછી કહે છે કે સનાતન અને શાશ્વત એવો વિતરાગનો માર્ગ શું છે? જેણે માર્ગનું સ્વરૂપ સમજ્યું છે એને આ બધું સમજાશે. વિતરાગનો માર્ગ શું છે? તો કહે છે શ્રી જીન વિતરાગે. કૃપાળુ દેવ તો જ્યારે જ્યારે કંઈ પણ આધાર આપે ત્યારે કોનો આપે? જીન વિતરાગનો. એથી નીચેનો કોઈનો નહીં. જીન વિતરાગ સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે અને જે માર્ગ પ્રકાશક છે, મોક્ષ માર્ગને આલોકિત કરનાર છે અને આ લોકની અંદર જગતના જીવોને મોક્ષ માર્ગ માટેનું શાસન પ્રવર્તનાવનાર જે છે એવા શ્રી જીન વિતરાગ, એમણે જે કંઈ કહ્યું છે એ જગત જીવોને તરવા માટે, એના હિતને માટે, એના મંગલને માટે જ કહ્યું છે. તો એણે એક સૂત્ર કહ્યું છે, માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે જીનેશ્વર વિતરાગ પરમાત્માએ, અને માર્ગ જીન થકી છે એટલે પહેલો નમસ્કાર જીન એટલે અરિહંતને છે, પછી સિદ્ધને નમસ્કાર છે. સિદ્ધ થવા માટે અરિહંતે દર્શાવેલા માર્ગે આગળ વધવાનો છે. એ માર્ગનું સ્વરૂપ દર્શાવનાર એ જીનને સરસ એક સૂત્ર આપ્યું છે કે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કયો છે. જીને માર્ગનું સ્વરૂપ શું કહ્યું છે? દ્રવ્ય અને ભાવથી, આ સંયોગથી છૂટવું સમજાય છે. દ્રવ્ય એટલે પ્રત્યક્ષ હોય તે અને ભાવ એટલે એમાં આપણું મહત્વ મૂલ્ય જે હોય તે. તો દ્રવ્યથી તો છૂટવું જ, સંસાર સંસારની પ્રવૃત્તિ એ બધાની, પણ ભાવથી પણ છૂટવું. આજે ક્યારેક ક્યારેક આપણે કેનું મહત્વ આપીએ છીએ? દ્રવ્યનું. બસ દ્રવ્યથી છૂટવું, દ્રવ્યથી ક્રિયા કરવી, દ્રવ્યથી સાધના કરવી અને દ્રવ્યથી વ્યવહાર કરવો અને આપણને લાગે કે આ બધું મેં કર્યું, મેં દર્શન કર્યા, મેં સામાયિક કરી, મેં વંદન કર્યા, મેં સ્વાધ્યાય કર્યો, આ બધું જ કર્યું દ્રવ્યથી, પણ ભાવથી એક પણ નમસ્કાર થયો નહીં, એક પણ સમય સામાયિકમાં રહેવાયું નહીં, પ્રભુને એક પણ વંદન અભેદ ભાવે થયું નહીં, માળા ફેરવતી વખતે ઉપયોગની એકાગ્રતા સાથે સ્મરણ થયું, દ્રવ્યથી ક્રિયા થઈ પણ ભાવથી નથી. આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરીએ કલ્યાણ મંદિર સ્તોત્રમાં 36 ગાથાથી 36, 37, 38, 39 કીધું કે પ્રભુ હવે મને એમ લાગે છે કે પૂર્વે ક્યારેય મેં તને જોયા નથી, પૂર્વે ક્યારેય પણ મેં તને જોયા નથી, પૂર્વે ક્યારેય મેં તારું સ્મરણ પણ કર્યું નથી, ક્યારેય તને ભાવથી ભજ્યા નથી, નહીં તો આ આપત્તિ, આ સંસારના રોગ અને મને આ પરિભ્રમણ હોય નહીં. જરૂર કંઈક ખૂટે છે. અને વળી કે આવા અનંત કાળની અંદર એવું તો બને, અનંત જન્મ મરણ થયા હોય તો એવું તો બને કે આપણે ભગવાનને ન જોયા હોય. બધાને જોયા છે તો ભગવાનને જોયા હશે. તો એણે સમાધાન આપ્યું 38મી ગાથામાં, શૂણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કો ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે. તે સાંભળ્યા ભગવાનને, જોયા પણ ખરા, દર્શન પણ કર્યા, નિરખ્યા પણ ખરા, પણ ચિત્તમાં ધાર્યા નહીં. કારણ જન્મી પ્રભુ તે કારણે દુઃખપાત્ર આ સંસારમાં, હું આ દુઃખી સંસારમાં ફરીથી ફરીથી જન્મ પામ્યા જ કરું છું. તને જોયા સાંભળ્યા નિરખ્યા પછી આ બને નહીં. આ ભક્તિ જે ફળતી નથી તે ભાવ શૂન્ય આચારમાં. ભાવ શૂન્ય ક્રિયા કદાપી ફળ આપતી નથી, ભાવથી જોડાયો નથી અને સંયોગોમાં ભાવથી છૂટો નથી. અહીંયા વાત છે કે સંયોગોનો દ્રવ્ય અને ભાવથી છૂટવાની ભલામણ ફરી ફરીને શ્રીજીને કહી છે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. આપણે એમ કહીએ કે ભલે ને મને વ્યવહાર રહ્યો, મને નડશે, ભલે ને મારું કુટુંબ વ્યવસ્થા રહી, મને નડશે નહીં, ભલે ને હું સંસારની અંદર ગમે તે પ્રવૃત્તિ કરું, મને કાંઈ બાધ આવશે, આવો વિશ્વાસ છે આપણને. સેના આધાર ઉપર આપણો વિશ્વાસ છે? આપણા સ્વચ્છંદ ઉપર, આપણા અહંકાર ઉપર, આપણા અભિમાન ઉપર, આપણા મિથ્યા અભિમાન ઉપર. આપણને એમ થાય કે બધું કરીએ છીએ, કંઈ વાંધો નહીં, હું આમ કરી લઈશ, હું આમ કરી લઈશ. આવી પ્રકારનું જીવને એનો સ્વચ્છંદ એને છેતરે છે. જ્ઞાની કહે છે કે દ્રવ્યથી છૂટવાનું નહીં, ભાવથી પણ છૂટવાનું, અને ભાવથી છૂટવાનું હોય ત્યારે સાથોસાથ દ્રવ્યથી પણ છૂટવાનું જ. હું એની સાથે મને કોઈ ભાવ નથી. હવે તો હું દુકાને જાઉં છું, 40 વર્ષ દુકાને જાય છે અને હજી જાય છે, પાછો કહે છે કે ફેર છે એમાં. ફેર શું છે? ઉપયોગ ક્યાં છે? પેલા વધારે મજૂરી કરતો હતો, હવે ઓછી કરીશ, પેલા વધારે તીવ્રતા ઓછી, ઉપયોગની ધારા ક્યાં છે એમાં? એમાં હું તો 4 કલાક જાઉં છું, કોઈ પૂછે તો કહું છું, નહીતર હું મારું કામ કરતો, શું તારું કામ કરસ તું? પણ આત્મવંચના જેવી કોઈ પાપ નથી મોટું જગતમાં, અને આ આત્મવંચનામાંથી કોઈ દિવસ જીવ બહાર આવી શકતો. જાતને છેતરે એ કોનું કલ્યાણ કરી શકે? દ્રવ્ય અને સંયોગ, ભાવથી સંયોગથી છૂટવું, તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય. કેટલી જબરજસ્ત વાત કરી છે શ્રી જીન વિતરાગે કરેલી છે કે પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. કૃપાળુ દેવે આ વાત પત્રોમાં સાદી રીતે મૂકી છે કે પરમ જ્ઞાની એવા ઋષભદેવ અને મહાવીર વર્ધમાન પણ આ સંસારને પૂંઠ દઈને ચાલી નીકળ્યા અને આ વ્યવસાયને અસાર જાણીને સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા. તો આ જીવ ક્યાં આધાર ઉપર પોતાને માને છે કે હું સંસારને સાથે રાખીને મુક્તિ મેળવીશ, અને કયા આધારે પોતાનું કલ્યાણ કરવું છે? પત્રાંક 510માં છે, આગળ છે, બધામાં લખ્યું છે. માર્ગ ઋષભદેવથી માંડીને આદિનાથથી વર્ધમાન સુધી સૌ કોઈએ છોડીને ચાલી નીકળ્યા છે. એને એમ કહેત કે ભલે ને દ્રવ્યથી અમે રાજા મહારાજા હોય પણ ભાવથી નથી, એમ એવું પ્રતિપાદન કરા. મહાવીર તો કે મહેલમાં રહેશું, 2 વર્ષ ન રહ્યા અમે. અને જ્ઞાનીઓએ મહાવીરનું વર્ણન આપ્યું છે કે 2 વર્ષની અંદર એ અવ્યવસાયી જેવા હતા, અભોગતા પણ હતા, આત્માકાર પરિણામી હતા, સહજ ભાવે મુનિ પણ હતા, પણ તોય મહાવીરે એ છોડ્યું કે ન છોડ્યું? કારણ પરમ જ્ઞાનીને પણ આ પર પદાર્થના દ્રવ્યથી પણ, ભાવથી ભલે છૂટો હોય કદાચ, તો પણ દ્રવ્યથી એનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે સિદ્ધાંત એક જ થયો કે પરથી, પર સંયોગોથી, પર પદાર્થથી, પર સંબંધથી, દ્રવ્યથી પણ છૂટવું અને ભાવથી પણ છૂટવું, અને ભાવથી છૂટવું તો દ્રવ્યથી પણ છૂટવું, વિકલ્પમાં નહીં જવાનું, વિકલ્પમાં નહીં જવાનું, અને એવું સમાધાન મેળવવાનું નહીં. નથી છૂટ્યું ત્યાં સુધી ઉદયનું જોર છે, પણ હું જે કંઈ એમાં વ્યવહાર કરું છું તે યથાર્થ તો નથી જ. તો આ જીનનો સિદ્ધાંત સમજાય? આ તો જીનનો સિદ્ધાંત બોલવો અને પછી પોતે પોતાની બાબતમાં બચાવ કરવો કે ના ના એમ કાંઈ વાંધો, આપણે કાંઈ ખાસ બહુ એવું છે નહીં, આવું માનવું, તો આને સમ્યક દર્શન કેદી થાય? કારણ કે એને શ્રદ્ધા જ મૂળમાં નથી. આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા નથી, આપ્તની વાણીમાં શ્રદ્ધા નથી. શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે. નિશ્ચળ એટલે કદી ચલિત ન થાય, મેરુ સમાન, ગમે તે કાળમાં, ગમે તે સ્થિતિમાં, એક હોય ત્રણ કાળમાં, પરમાર્થનો પંથ માર્ગ એક જ હોય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. અનંતા તીર્થંકરો થયા, વર્તમાનમાં તીર્થંકરો છે સંખ્યાત, અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરો થશે. માર્ગનું સ્વરૂપ બદલાશે નહીં. માર્ગનું સ્વરૂપ સંયોગનો દ્રવ્યથી ને ભાવથી પરમ જ્ઞાનીને પણ વિશ્વાસ કરવો કર્તવ્ય નથી, પણ દ્રવ્ય અને ભાવથી, સંયોગોથી છૂટવાની ફરી ફરી ભલામણ શ્રીજીન વિતરાગે કહી છે. આવા માર્ગનું નિશ્ચળ સ્વરૂપ છે. આપણાથી જેટલું થઈ શકે એ બરાબર છે, પણ ખોટાને સમર્થન તો આપવું નહીં. કોઈથી ન થાય તો ન કહું તો બરોબર કરે છે, ના તું બરોબર કરતો જ નથી. આ તો પોતે જ જ્યાં સમાધાન લઈને બેઠો છે એ અન્યને કોઈ દિવસ માર્ગ બતાવી શકશે નહીં. જે પ્રશ્ન આજના પત્રમાં બેડ્યા છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ ઉપર વિચાર કરશો તો કેવળ જ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જીને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. આ 586 પત્ર બહુ સમયથી આ ચાલે છે, આજે પૂરો થાય છે. અહીંયા છેલ્લે ધર્મનું સ્વરૂપ, નિશ્ચળ સ્વરૂપ બતાવીને કૃપાળુ દેવે સૌભાગભાઈને લખ્યું છે કે તમે પત્રો બીડા છે, પ્રશ્નો બીડા છે, અને પ્રશ્નો જબરજસ્ત છે બધા. કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજવામાં દર્પણ, દીપક, સૂર્ય, ચક્ષુ, જળ અત્યારે કે છે, આ બધી વાત અત્યારે અમે લખી શકીએ એમ. આત્મામાં કેટલીક અસ્થિરતા વર્તે છે, અને એ અસ્થિરતા પરમાર્થ માર્ગ પ્રત્યેના સંશયને કારણે નહીં, પરંતુ કોઈ એવા કર્મનો ઉદય છે કે જેમાં આત્મવીર્યની મંદતારૂપ તે ઉદય વર્તે છે, તેને કારણે આજે ક્યાંય પણ લખવાનું બની શકતું નથી. કેમ કે તેવું કેવું લખવું બોલવું એ પણ કલ્પિત બની જાય, એમાં આત્મા તદ્રુપ જોડાય નહીં, આપણા ભાવ જોડાય નહીં, એવું કોઈ દી બોલવું નહીં. ક્યાંય દેખાવ ન કરવો, ક્યાંય બનાવટ ન કરવી, ક્યાંય છળ ન કરવું. કૃપાળુ દેવમાંથી જો સમજવાનું તો આ છે. આવો અંતરબાહ્ય પારદર્શી પુરુષ, એને પોતા સંબંધી વાત આ કાળમાં લખવી, શુદ્ધ સંકેત પછી પત્ર લખાયો છે, તો પણ લખે છે કે અમારી અસ્થિરતા છે, અત્યારે અમે તમને આના જવાબ આપી શકીશું નહીં. કેટલાક પ્રસંગોમાં આવી સ્થિરતા થઈ શકે છે, અને સમાગમે મળશો તો અમે ઉત્તર આપશો. એટલે કે છે, આવા પ્રશ્નો તમે પૂછશો, સમાગમે ઉત્તર પૂછશો, પણ તમે જો એનો વિચાર કરશો તો તો કેવળ જ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જીને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. આ બધા દ્રષ્ટાંતો છે, સાધનરૂપ બનશે, એનાથી કેવળ જ્ઞાનનું સ્વરૂપ થોડું સમજાશે. સાધન છે, સમજવા પ્રયત્ન કરશો એવી ભલામણ કરી છે. ઉત્તર આપ્યો નથી. ઉત્તર ન આપવાનું કારણ કહ્યું છે કે અમે હમણાં પરમાર્થના સંબંધી પણ નહીં. વ્યવહારની તો ટેવ નીકળી જ ગઈ છે, એટલે એ તમે કેમ ન લખો ને કેમ જવાબ ન લખો એ વાત તો ગઈ જ. આજીવિકા સંબંધી, ઇજ્જત સંબંધી, આવી બધી વાત તો અમે, અમારી ટેવ જ નીકળી ગઈ છે. હવે અમે પરપંચાતમાં કે વ્યવહારમાં પડતા જ નથી. આટલી સ્થિતિ તો પ્રાપ્ત કરી લીધી છે, પણ ક્યાંક પરમાર્થ સંબંધી છે એમાં જ્યાં સુધી આવી અસ્થિરતા છે ત્યાં સુધી લખવું એ મૂળભૂત હેતુરૂપ થતું નથી. એ કલ્પિત જેવું અમને લાગે છે. માટે તમે સમાગમે પત્ર પ્રશ્નો પૂછશો ત્યારે અમે તમને ઉત્તર આપીશું. અત્યારે તો જે છે એ સ્થિતિ તમને સમાધાન અર્થે કે કેમ મુમુક્ષુને સ્વભાવ જેવાને પણ થાય તો ખરું ને, કે શું થયું છે આ કૃપાળુદેવને, અમારી આટલી ભક્તિ, અમારું આટલું અર્પણ, અને કેમ જવાબ આપતા નથી, અને જવાબ આપવામાં ના પડે છે, અને એની પ્રવૃત્તિ વધારે કરે છે. આને બીજાને એમ લાગે કે વધારે છે, મોતીનો વેપાર એને વધાર્યો. એમાં આગળ લખ્યું છે, આપણે વાંચી લીધું કે ઘણો સમય વ્યતીત કરવો પડે છે. તો આમાં તમને સમય વ્યતીત થાય છે અને અમારા પ્રશ્નોના ઉત્તર દેવામાં એમાં તમને ટાઈમ નથી મળતો. મુમુક્ષુ સાથેના સત્સંગમાં ન મળે, ચિત્તની સ્થિતિ નથી. આ વાતને પણ સમજવી પડે. પણ મુમુક્ષુ વિના કાંઈ આ વાત પકડાય પછી એટલું જ સત્ય છે. મુમુક્ષુતા વિના આ વાત પકડાશે નહીં. અહીંયા પત્રને આપણે પૂરો કરીએ છીએ. અદ્ભુત અંતરદશાનું ચિત્રણ કરતો આ એક પત્ર એવો છે કે જેમાં કૃપાળુદેવ સૌભાગ પાસે માર્ગદર્શન માગે છે. એવા ત્રણ ચાર પત્રોમાં આ વાત આવે છે. આને આ વાત લંબાઈ છે અને આને આ વાતમાં કૃપાળુદેવ કહે છે, અલ્પકાળમાં નિવૃત્ત થાય એવો કોઈ પણ ઉપાય તમારા લક્ષમાં આવતો હોય તો તમે અમને કહેજો, અને સમાગમે પણ આની વિશેષ ચર્ચા કરજો, એનો લક્ષ રાખજો, ભૂલશો નહીં. આ પરમાત્મા સ્વરૂપ પુરુષ આ પરમ મુમુક્ષુને પણ એ કહે છે. સત્સંગનું આ મહાત્મ્ય છે. સત્સંગમાંથી આ સત્સંગી જીવો એ એકમાત્ર પરમાર્થ લક્ષી હોવાને કારણે એમના વિચાર વિનિમયમાંથી આ પૂર્ણતા થાય છે. એક વ્યક્તિ પૂર્ણ ન હોઈ શકે, પણ બધાની અપૂર્ણતાનો સરવાળો પૂર્ણ થઈ શકે છે, હોઈ શકે છે. આ સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય આ કાળમાં છે કે પૂર્ણ વ્યક્તિ નથી તો કંઈ વાંધો નથી, પરંતુ પરમાર્થ માર્ગની અંદર પ્રવેશ જેનો થયા છે એવા એક ડિગ્રીથી માંડીને 100 ડિગ્રી સુધીના ભેગા થશે તો બધાનો સરવાળો થશે. આવું સત્સંગનું સ્વાધ્યાયનું અદ્ભુત મહાત્મ્ય આ પુરુષે કહ્યું છે કે મુમુક્ષુએ તો નિશ્ચય કરવો કે આ કાળમાં મુમુક્ષુ જીવને મોક્ષ માટે સત્સંગ જેવું બીજું કોઈ બળવાન કારણ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો વિશેષ અવસર.